ત્યારે આપણે જે બાબત તરફ આજે સાંજે જોવા માગીએ છીએ એ તો કે પ્રભુ ઈસુનું મૃત્યુ એ શૈતાન સામેનું યુદ્ધ હતું. ધ ડેથ ઓફ જીઝસ વોઝ અ વોર અગેન્સ્ટ સેટન. પ્રભુ ઈસુનું મૃત્યુ અને એમનું જીવન એ શૈતાન સાથેનું યુદ્ધ હતું. અને પહેલો યોહાન અને તેનો ત્રીજો અધ્યાય અને આઠમી કલમ તમે જો કે શા માટે પ્રભુ ઈસુ આવ્યા હતા એ વિશે આ કલમ કહે છે. પહેલો યોહાન તેનો ત્રીજો અધ્યાય અને આઠમી કલમ, જે પાપ કરે છે તે શૈતાનનો છે, કેમ કે શૈતાન આરંભથી પાપ કરે છે. શૈતાનના કામનો નાશ કરવા માટે દેવનો પુત્ર પ્રગટ થયો. તમે જો કે શૈતાનના કામનો નાશ કરવા માટે અને શૈતાનના કાર્યોનો નાશ કરી નાખવાને માટે પ્રભુ ઈસુ આ પૃથ્વી પર આવ્યા અને એમણે આ પૃથ્વી પર જન્મ લીધો. શૈતાનના કામનો નાશ કરવાને માટે, અને તમે જુઓ કે પ્રભુ ઈસુને એ કરવાને માટે શું શું કરવું પડ્યું. અને ત્યાં ફિલિપીઓનો પત્ર તેનો બીજો અધ્યાય અને તેની છઠ્ઠી કલમથી કે જે પોતે દેવના રૂપમાં હોવા છતાં તેણે દેવ સમાન હોવાને પકડી રાખ્યો નહીં, કે છે પકડી રાખવાની ઈચ્છું નહીં, પણ તેણે દાસનું રૂપ ધારણ કરીને એટલે માણસના રૂપમાં આવીને પોતાને ખાલી કર્યો. તમે જો કે પ્રભુ ઈસુ એ જે દેવત્વ હતું એમનું, એ દેવ તરીકેનું ધોરણ હતું, એ દેવત્વમાંથી એ કેરેક્ટરિસ્ટિક્સમાંથી સંપૂર્ણ માણસ બન્યા, એમાંથી સંપૂર્ણ ખાલી થયા અને મનુષ્ય સ્વરૂપ એમણે ધારણ કર્યું. એટલું તે પણ એનાથી પણ ઉતરતું દાસનું રૂપ પણ એમણે ધારણ કરીને પોતાને ખાલી કર્યો અને માણસના આકારમાં પ્રગટ થઈને આઠમી કલમ કહે છે મરણને હા વધસ્તંભના મરણને આધીન થઈને પોતાને નમ્ર કર્યો. શા માટે આવું કરવું પડ્યું? તમે જો કે એ ઈશ્વર તરીકે જ રહે, જો એ દેવત્વના ગુણોમાં જ રહે અને એમાંથી જો ખાલી ના થાય તો ગોડ કેનોટ ડાય. યુ સી ગોડ કેન નેવર ડાય, એકચ્યુઅલી ગોડ કેનોટ ડાય. ઈશ્વર મરી જઈ શકે જ નહીં, અને એટલા માટે કહે છે કે પોતાને ખાલી કરવો પડ્યો કે જેથી એ મૃત્યુ પામી શકે. જો એ મરણ પામે તો જ શૈતાનને હરાવી શકે, શૈતાનના કામનો નાશ કરી શકે, એ વગર એ થઈ શકે નહીં. અને બાઇબલ આપણને સ્પષ્ટ કહે છે, હિબ્રુઓનો પત્ર તેનો બીજો અધ્યાય અને ચૌદમી કલમ, હિબ્રુ 2:14, તો છોકરા માંસ તથા લોહીના બનેલા હોય છે, કે છે માટે તે પણ તે જ રીતે તેઓનો ભાગીદાર થયો. તમે જો કે મનુષ્યો એ કહે છે કે શરીરના માંસ અને લોહીના બનેલા હોય છે, એ જ રીતે કહે છે સંપૂર્ણ મનુષ્ય થયો, એ કહે છે તેઓનો ભાગીદાર થયો. શા માટે? કે જેથી તે પોતે મરણ પામીને મરણની પર સત્તા ધરાવનારનો એટલે શૈતાનનો નાશ કરે. હા, એ મરણ પામી શકે અને મરણ પામીને શૈતાનની સત્તા તોડી નાખે અને મરણ ઉપર જેની સત્તા છે એ શૈતાનનો પણ નાશ કરી નાખે. અને એટલા માટે પ્રભુ ઈસુ એ સંપૂર્ણ મનુષ્ય બન્યા એમ બાઇબલ કહે છે. અને સંપૂર્ણ મનુષ્ય બનીને પ્રભુ ઈસુએ એ પવિત્ર આત્મા ઉપર આધાર રાખ્યો, કારણ કે સંપૂર્ણ મનુષ્ય બની ગયેલા. અને જો વધસ્તંભના દુઃખો સહન કરવા હોય તો એ વધસ્તંભની પીડા, એ વધસ્તંભના દુઃખો એ માનવી શરીરની શક્તિમાં સહન થાય નહીં. અને એટલા માટે પવિત્ર આત્માના સામર્થ્યમાં એ સહન કરવા પડે. અને તમે જુઓ, એટલા માટે જ બાઇબલ આપણને કહે છે કે જ્યારે પ્રભુ ઈસુ જન્મ્યા ત્યારે લૂકની લખેલી સુવાર્તા 1 અધ્યાય અને તેની 35મી કલમ કે જે મરિયમને કહેવામાં આવ્યું કે પવિત્ર આત્મા તારા પર આચ્છાદન કરશે અને તારાથી જે જન્મવાનો છે તે દેવનો દીકરો કહેવાશે. એટલા માટે પ્રભુ ઈસુ પવિત્ર આત્માથી જન્મ્યા, સંપૂર્ણ મનુષ્ય થયા. પણ પવિત્ર આત્માથી જન્મ્યા. અને નિકોદિમસ સાથે વાત કરતા ઈસુએ શું કહ્યું? યોહાન 3:5 કે જો કોઈ માણસ પાણીથી તથા આત્માથી જન્મી ના હોય તો તે દેવનું રાજ્ય જોઈ શકતો નથી. ઈસુ જેમ પવિત્ર આત્માથી જન્મ્યા એ જ રીતે મારે ને તમારે પણ આત્માથી જન્મવાનું છે, અને જન્મવું બહુ જરૂરી છે એમ ઈસુએ કહ્યું. એટલું જ નહીં પણ આપણે વાંચીએ છીએ ત્યાં લુકની લખેલી સુવાર્તાને તેનો 1:23 ને તેની 22 કલમ અને 3:22 કલમમાં ઈસુ એ ત્યાં યર્દનમાં બાપ્તિસ્મા લેવાને માટે ઉતરે છે અને પાણીમાંથી બહાર નીકળતા જ કે છે કે પવિત્ર આત્મા કબૂતર રૂપે એમના પર ઉતર્યો અને તેઓ પવિત્ર આત્માનું બાપ્તિસ્મા પામ્યા. હા, તેઓ પવિત્ર આત્માનો બાપ્તિસ્મા પામ્યા એમ બાઇબલ આપણને કહે છે. અને પ્રભુ ઈસુએ શું કહ્યું પોતાના શિષ્યોને? પ્રેરિતના કૃત્ય 1 અને 4 કલમ. પ્રેરિતના કૃત્ય 1 અને 4 કલમ. તેણે તેઓની સાથે ભેગા થઈને પુનરુત્થાન પામેલા ઈસુએ પોતાના શિષ્યોની સાથે એ ઉપલી મેળીમાં ભેગા થઈને તેઓને આજ્ઞા કરી. શું કહે છે? આજ્ઞા કરી. એણે સૂચન કર્યું. સૂચન કર્યું હોય તો તમારે પાડવું હોય તો પડાય, ના પાડવું હોય તો નહીં પાડવાનું. પણ આજ્ઞા કરી હોય તો ડેફિનેટલી એને આધીન થવું પડે. યરૂસાલેમથી જતાના પણ બાપનું જે વચન મેં તમે મારા મુખથી સાંભળ્યું છે તેની વાટ જોતા રહેજો, કહે છે. કેમ કે યોહાને પાણીથી બાપ્તિસ્મા કર્યું ખરો, પણ થોડા દિવસ પછી તમે પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામશો, કહે છે. હા, પાણીનું બાપ્તિસ્મા તો ખરું જ કહે છે, પણ પવિત્ર આત્માનું બાપ્તિસ્મા એ તમારે પામવું એ જરૂરી છે. કારણ કે ઈસુએ કહ્યું કે હું પવિત્ર આત્માથી જન્મ્યો છું, એ જ રીતે તમારે પવિત્ર આત્માથી જ જન્મવાનું. જો કોઈ આત્માથી જન્મ્યું નથી તો દેવનું રાજ્ય જોઈ શકતું નથી. હા, જે રીતે હું પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામ્યો છું તો એ જ રીતે કે જે તમે થોડા દિવસો પછી કે જે પવિત્ર આત્માનું બાપ્તિસ્મા પામો, કે છે, એ આજ્ઞા કરી. અને તમે જો કે જે ગ્રીક શબ્દ છે બાપ્તિસ્મા માટે, બાપ્ટીઝો, બાપ્ટીઝો એટલે ડૂબવો, એટલે કે ડૂબવો, એનો અર્થ થાય છે કે ડૂબવો, પાણીમાં ડૂબવો, બરાબર. અમુક લોકો ત્યાં ઇઝરાયલ ગયા, યર્દન નદીમાં તમે ડૂબીને બાપ્તિસ્મા લીધું, બરાબર, ડૂબવું. અને પવિત્ર આત્માનું બાપ્તિસ્મા એટલે પવિત્ર આત્મામાં ડૂબવું, પવિત્ર આત્મામાં ગરકાવ થવું. તમે જુઓ કે તમે કોઈ બી બકેટ લઈને જાઓ, બકેટ ખાલી છે, માની લો કે બકેટ કાણી પણ છે, ઇટ કેનોટ હોલ્ડ વોટર એકચ્યુઅલી, પણ તમે એને પાણીમાં ડૂબાડો અને એને ડૂબાડી જ રાખો તો શું થાય? પાણીથી એ ભરાઈ જાય. ભલે આપણામાં ગમે તેટલા કાણા હોય, ઇમ્પરફેક્ટ હોઈએ, પણ જો પવિત્ર આત્મા આપણે ડૂબીએ તો પછી એનાથી ભરેલા રહીએ. અને એટલા માટે ઈસુએ તેઓને આજ્ઞા કરી, કહે છે, એના વગર, કહે છે, તમે આગળ ના વધશો, નહીં તો તમે નિષ્ફળ જશો એમ પ્રભુ એમને કહેતા હતા. અને ત્યાં બાઇબલ કહે છે લુકની લખેલી સુવાર્તા અને 1:22 લુક 3:22 આપણે વાંચ્યું કે એ પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામ્યા. અને 4:1 કહે છે ઈસુ પવિત્ર આત્માથી ભરપૂર થઈને યર્દનથી પાછો ફર્યો. તમે જો કે પવિત્ર આત્માથી તારે ભરપૂર થયા, પવિત્ર આત્માથી એ ભરપૂર થયા. અને પવિત્ર આત્માથી ભરપૂર થઈને બાઇબલ આપણને એમ કહે છે કે 40 દાડા સુધી આત્માથી અહીં તે રાનમાં દોરવાયો. પ્રભુ ઈસુ જ્યારે આ પૃથ્વી પર આવ્યા ત્યારે સંપૂર્ણ મનુષ્ય બન્યા, અને સંપૂર્ણ મનુષ્ય બનીને એમણે કોના સામર્થ્ય પર આધાર રાખ્યો? પવિત્ર આત્માના સામર્થ્ય પર આધાર રાખ્યો. કારણ કે એમણે તો પોતાનું જે દેવ તરીકેનું દૈવત્વ હતું અને એનું સામર્થ્ય હતું એ તો એમાંથી ખાલી થયા હતા. અને એટલે એમનું જે સિક્રેટ હતું પાવરનું ને સામર્થ્યનું, એ તો પવિત્ર આત્માનું સામર્થ્ય હતું. અને પછી ત્યાં એ ગયા ત્યારે બાઇબલ એમ કહે છે ત્યાં બીજી કલમમાં કે તે દરમિયાન શૈતાનથી તેનું પરીક્ષણ થતું. તમે જુઓ કે શૈતાનને એમ થયું કે આ દેવનો પુત્ર કહે છે, સંપૂર્ણ શું થયો છે, મનુષ્ય બન્યો છે, તો આપણે હવે એક કામ કરીએ કે આપણે એને પરીક્ષણમાં નાખીએ અને એને પાપમાં પાડીએ અને પાપના બંધનથી બાંધી દઈએ. કે જે પહેલો આદમ હતો એ પહેલા આદમને મેં પરીક્ષણમાં નાખ્યો અને બહુ સહેલાઈથી એને બાંધી દીધો કે પાપના બંધનથી. તો હવે આ બીજા આદમને પણ આપણે કહે છે કે પાપમાં પાડીએ અને એને સહેલાઈથી એને બાંધી દઈએ કહે છે. અને એટલે શૈતાનથી એનું પરીક્ષણ થવા લાગ્યું. અને ત્યાં શૈતાન આવીને એને કહે છે, ત્રીજી કલમ, શૈતાને તેને કહ્યું કે જો, તમે જો કે શૈતાન જાણતો નહોતો, એક વસ્તુ નહોતો જાણતો કે આ સંપૂર્ણ મનુષ્ય બન્યો છે પણ એ પવિત્ર આત્માથી ભરપૂર છે. એ પવિત્ર આત્માથી ભરપૂર છે અને પવિત્ર આત્માના સામર્થ્યથી એ ચાલી રહ્યો છે, એ શૈતાન જાણતો નહોતો. અને એટલે શૈતાને તેને કહ્યું કે જો તું દેવનો દીકરો હોય તો આ પથ્થરને આજ્ઞા કર કે તે રોટલો થઈ જાય. ને તમે જુઓ કે ઈસુએ એ આત્માની તરવાર, બે ધારી તરવાર કાઢી, પુનઃનિયમનું પુસ્તક તેનો 8મો અધ્યાય ને 3જી કલમ પ્રમાણે, અને કહ્યું કે માણસ એકલી રોટલીથી નહીં પણ હરેક શબ્દ જે દેવના મુખમાંથી નીકળે છે તેનાથી જીવશે. એણે તલવારનો ઝટકો માર્યો હતો અને શૈતાન ફાવ્યો નહીં. ત્યાં જ્યારે આદમ, તમે જોયું કે એણે ત્રણ ક્ષેત્રમાં એનું પરીક્ષણ કર્યું ઈસુનું, શરીર, પછી જીવ એટલે કે સોલ, બોડી સોલ એન્ડ સ્પિરિટ, યુ સી, શરીર જીવ અને આત્મા. અને જ્યારે આદમને માટે એ પરીક્ષણ લાવ્યો અને પહેલું જ પરીક્ષણ શારીરિક પરીક્ષણ, અને આદમ પહેલાં જ પરીક્ષણમાં શું કર્યું, ગુલાંટ ખાધી અને પડ્યો, રાઈટ. અને એટલે આણે પણ ત્યાંથી શરૂઆત કરી શૈતાને કે આ બીજો આદમ છે, એને શરીરથી કહે છે કે ઘણા વખતથી એણે ખાધું નહોતું એટલે પછી એ ભૂખ્યો થયો હતો. અને શૈતાન કહે છે જો તું દેવનો દીકરો હોય તો આ પથ્થરને આજ્ઞા કર કે તે રોટલો થઈ જાય. અને ઈસુએ આત્માની તરવાર કાઢીને કહે, માણસ એકલી રોટલીથી નહીં જીવશે પણ હરેક શબ્દ જે દેવના મુખમાંથી નીકળે છે તેનાથી જીવશે. અને શૈતાનનું કંઈ વળ્યું નહીં. હવે આ લૂકની સુવાર્તામાં જ હું ચાલુ રહું છું, પણ હું ક્રમ માથીની સુવાર્તાના ચોથા અધ્યાયનો લઈશ. ત્યાં માથીની સુવાર્તાના ચોથા અધ્યાયમાં આ જ નેરેશન છે, પણ એના ક્રમ પ્રમાણે જઈશ. અને માથીની સુવાર્તાના ક્રમ પ્રમાણે પછી ત્યાં 8મી કલમ, લૂકની લખેલી સુવાર્તા ચોથો અધ્યાયના 8મી કલમ, 9મી કલમ, પછી તેને યરૂસાલેમ લઈ ગયો ને મંદિરના બુરજ પર તેને ઊભો રાખીને તેણે તેને કહ્યું કે જો તું દેવનો દીકરો હોય તો અહીંથી એ ઠળ પડ, કહે છે જો તું દેવનો દીકરો હોય, ઊંચી જગ્યાએ લઈ જાય છે અને કે હવે પોતે ઉપરથી પડતું મૂકે છે નીચે, કેમ કે લખેલું છે. હવે એ પોતે તમે જો બાઇબલ વાપરે છે અને ગીતશાસ્ત્રનો 91મો અધ્યાય એ ત્યાં વાપરે છે અને કહે છે કે તે પોતાના દૂતોને તારા સંબંધી આજ્ઞા કરશે કે તેઓ તારું રક્ષણ કરે અને તેઓ પોતાના હાથ પર તને ધરી લેશે, રખીને તારો પગ પથ્થર પર અફડાય. એણે પેલી આત્માની તરવાર વાપરી જોઈ પણ ઇટ વોઝ આઉટ ઓફ કોન્ટેક્સ્ટ યુઝ ઓફ ધ સ્વોર્ડ. ઇટ વોઝ એન આઉટ ઓફ કોન્ટેક્સ્ટ. તમે જો કે એને, શૈતાનને આત્માની તરવાર વાપરતા આવડતો નથી. એટલે ઈસુએ પછી તરવાર કાઢી અને ઈસુએ એને પુનઃનિયમ 6:16 પ્રમાણે કહ્યું કે તારે પ્રભુ તારા દેવનું પરીક્ષણ ન કરવું. શૈતાન એમના જીવ ઉપર કહે છે કે તું પોતાને હેઠળ પાડી નાખ અને તું આપઘાત કરી નાખ, પોતાને મારી નાખ કે છે. કારણ કે એ પોતાના દૂતોને કહે છે આજ્ઞા કરશે તને ધરી લેવા માટે. અને ઈસુ કહે છે કે તારે પ્રભુ તારા દેવનું પરીક્ષણ ન કરવો, અને શેતાન ફાવ્યો નહીં આ જગ્યાએ બી. અને એટલે પછી હવે આત્માના ક્ષેત્રમાં જેને પછી હુમલો લાવે છે. અને ત્યાં પાંચમી કલમ લુક 4:5, પછી તેને ઊંચી જગ્યાએ લઈ ગયો અને એક પળમાં જગતના સઘળા રાજ્યો તેને દેખાડ્યા. શેતાને તેને કહ્યું કે આ બધાનો અધિકાર તથા મહિમા હું તને આપીશ, કેમ કે મારે સ્વાધીન કરેલું છે અને જેને હું આપવા ચાહું તેને હું આપું છું. આ જગતના સઘળા રાજ્યો કહે છે કે અત્યારે મારા અધિકારની છે, જે મારા તાબાની છે. તું કહે છે કે આ રાજાઓનો રાજા ને પ્રભુઓનો પ્રભુ થવા આવ્યો છે, તો તને આપી દઈએ આપણે, કે સહેલાઈથી આપી દઈએ, આમ જ એક ચપટીમાં આપી દે, તાર કશું નહીં કરવું પડે, કેવળ તારે જે કરવાનું છે. 7મી કલમ કે તું મારી આગળ પડીને ભજન કર તો તે સઘળું તારું થશે. અને 8મી કલમ ઈસુએ ફરી તરવાર કાઢી, પુનનિયમ 6:13, અને ઈસુએ તેને ઉત્તર આપ્યો અને કહ્યું કે એમ લખેલું છે કે તારે તારા દેહ પ્રભુનું જ ભજન કરવો ને તેને એકલાની જ સેવા કરવી. અમે જોયું કે ત્રણે ત્રણ ક્ષેત્રની અંદર, શરીર જીવ અને આત્માના ક્ષેત્રમાં એને હરાઈ દીધો એને. અને 13મી કલમ કહે છે કે પછી શેતાન સર્વ પરીક્ષણ પૂરું કરીને કંઈક મુદત સુધી તેની પાસેથી ગયો, ત્યાંથી નાસી ગયો, કારણ કે એ હારી ગયો. હા, એ હારી ગયો કેમ? કારણ કે એ જાણતો નહોતો કે પ્રભુ ઈસુ ભલે સંપૂર્ણ મનુષ્ય બન્યા છે પણ પવિત્ર આત્માના પરાક્રમે ચાલે છે. એટલે જ માટે 4 અધ્યાય શરૂઆતથી જ આપણને કહી દે છે કે ઈસુ પવિત્ર આત્માથી ભરપૂર થઈને યર્દનથી પાછો ફર્યો, કહે છે. આ એનું સિક્રેટ હતું ને આ એનું રહસ્ય હતું. અને એટલા માટે પ્રભુ ઈસુ એ શેતાનને હરાવે છે. અને ત્યાં 14મી કલમ લુક 4:14, ઈસુ આત્માને પરાક્રમે ગાલિલમાં પાછો આવ્યો. તમે જોયું કે આત્માના પરાક્રમે ઈસુ ગાલિલમાં આવ્યા અને એમની મિનિસ્ટ્રી, એમની સેવા પવિત્ર આત્માના સામર્થ્યમાં ચાલુ કરે. હિઝ પ્રીચિંગ વોઝ ઇન ધ પાવર ઓફ ધ હોલી ગોસ્ટ. યુ સી, પવિત્ર આત્માના સામર્થ્યમાં એ પ્રચાર કરતા હતા, પવિત્ર આત્માના સામર્થ્યથી દુષ્ટ આત્માઓને કાઢતા હતા, લોકોને સાજા કરતા હતા, અને ચમત્કારો એ પવિત્ર આત્માના સામર્થ્યથી કરતા હતા. અને તમે જો માથીની સુવાર્તા 12મો અધ્યાય અને તેની 22મી કલમ, માથીની સુવાર્તા તેનો 12મો અધ્યાય અને તેની 22મી કલમ, તે વખતે ભૂત વળગેલા કોઈ આંધળા મૂંગા માણસને તેઓ તેની પાસે લાવ્યા અને તેણે તેને સાજો કર્યો, એટલે તે આંધળો તથા મૂંગો હતો તે બોલવા ને જોવા લાગ્યો. તમે જો કે દુષ્ટ આત્માઓ નીકળી ગયા. અને સર્વ લોકોએ અચરજ થઈને કહ્યું કે શું એ દાઉદનો દીકરો નથી, કહે છે. અને ત્યાં પછી 28મી કલમ ઈસુ શું કહે છે તમે જુઓ, પણ જો હું દેવના આત્માથી, શું કહે છે, પવિત્ર આત્માથી દેવના આત્માથી ભૂતોને કાઢું છું તો દેવનું રાજ્ય તમારી પાસે આવ્યું છે, કહે છે. એમ સમજો, પવિત્ર આત્માના સામર્થ્યથી એ શેતાનના પરિબળોને તોડી પાડી શકતો હતો. શા માટે? એનું કારણ આપે છે 29મી કલમ આગળ. વળી કોઈ બળવાનના ઘરમાં જઈને તે બળવાનને પહેલ વહેલા બાંધ્યા વિના તેનો સામાન કોઈથી કેમ લૂંટાય, કે છે, પણ તેને બાંધ્યા પછી તે તેનું ઘર લૂંટી લેશે. તમે જો કે આ જગત એ શેતાનનું ઘર છે અત્યારે. એ જે બધો અધિકાર હતો ઈશ્વરે આ પૃથ્વી પર અમલ ચલાવવાનો, એ કોને આપેલો? આદમને આપેલો, રાઈટ? પણ આદમને તો પાપમાં પાડીને એ અમલનો જે રાજદંડ હતો એણે ખૂંચવી લીધો. આખી પૃથ્વીનો અમલ શેતાને પોતાના હાથમાં લઈ લીધો. એટલે ઈસુને કહે છે, તારા આ બધા જો રાજ્યો જોઈતા હોય તો હું તને આપી શકું છું, કેવળ તું મારે ઘૂંટણે પડીને ભજન કર. તમે જો કે ઘણા બધા બહુ જ ખ્યાતનામ થઈ ગયા છે આ દુનિયામાં. દે રાઇઝ ઇન હાઈ પોપ્યુલારિટી. વાય? કારણ કે કોઈક જગ્યાએ લોકો શેતાનને નમે છે. એટલા માટે ત્યારે એ બધું આપી શકે છે. અને તમે જુઓ કે આ શું કહે છે, વળી કોઈ બળવાનના ઘરમાં, એ બળવાન કોણ છે? શેતાન. એ શેતાનના ઘરમાં જઈને પહેલાં શેતાનને શું કરવો પડે? બાંધવો પડે. એને તમે બાંધી દો પછી એનું ઘર લૂંટાય અને એમાંથી લોકોને છોડાવી શકાય. અને બાઇબલ લુકની સુવાર્તા 4:1 કહે છે ને, કહે છે કે ઈસુ પવિત્ર આત્માથી ભરપૂર થઈને એ આવ્યો અને આત્માથી તે કહે છે રાનમાં દોરવાયો. પવિત્ર આત્માથી એ રાનમાં દોરવાય કે જ્યાં શેતાનનું ઘર હતું, શેતાનનો વસવાટ હતો, એ અરણ્યમાં રાનમાં કે જ્યાં શેતાન, એમાં પવિત્ર આત્માથી ભરપૂર થઈને ઈસુ ઘૂસી ગયા. એકચ્યુઅલી તો પછી પહેલાં એ પરીક્ષણો શરૂ કર્યા પણ ફાવ્યો નહીં, કારણ કે એ બાઇબલ કહે છે કે આત્માથી ભરપૂર થઈને આવેલા હતા. અને ત્રણે ત્રણ ક્ષેત્રમાં એને પછાડી નાખ્યો શેતાનને અને હરાવી દીધો. અને એટલે ઈસુ કહે છે જો કે આ દુષ્ટ આત્માઓને બધાનું કેમ કાઢી શકું, કે પેલા બળવાનને પહેલ વહેલા બાંધ્યા વિના એને બાંધ્યો છે, કહે છે લૂકની સુવાર્તાના 4:1 અને માથીની સુવાર્તાના 4:1. એટલે આ બધું થાય છે કે છે, એ બળવાનને પહેલ વહેલા બાંધ્યા વિના તેનો સામાન કોઈથી કેમ લૂંટાય, કે છે પણ તેને બાંધ્યા પછી તે તેનું ઘર લૂંટી લેશે એમ બાઇબલ આપણને કહે છે. ને પછી 31 અને 32 એ માટે હું તમને કહું છું, તમે જુઓ કે જે યહૂદીઓ હતા ત્યાં એવું કહેતા હતા 27 કે આ તો બાલ જબુલની મદદથી કહે છે ભૂતોને કાઢે છે. તમે જુઓ એ લોકો જાણે કે પવિત્ર આત્માને બાલ જબુલ કહેતા હતા, હા એ ભયંકર દુર્ભાષણ છે. અને 31 એ માટે હું તમને કહું છું કે હરેક પાપ તથા દુર્ભાષણ માણસને માફ કરાશે, પણ પવિત્ર આત્માની વિરુદ્ધ જે દુર્ભાષણ છે તે માણસોને માફ નહીં કરાશે. આ પાપ માફ નહીં કરાય, કે પવિત્ર આત્માની વિરુદ્ધ નહીં બોલવાનું અથવા એના કાર્યની વિરુદ્ધ. અને માણસના દીકરાની વિરુદ્ધ જે કોઈ કંઈ કહેશે તો તેને માફ કરાશે, કે છે પણ પવિત્ર આત્માની વિરુદ્ધ જે કોઈ કંઈ કહેશે તો તેને માફ નહીં કરાશે, આ યુગમાં નહીં ને આવનાર યુગમાં પણ નહીં. શા માટે આટલી કઠણતાથી એ બોલે છે આવું? કારણ કે પવિત્ર આત્મા એ દેવનો આત્મા છે, એ ઈસુનો આત્મા છે, એમની હયાતી અને એક્ઝિસ્ટન્સ ઇઝ ધ વેરી સ્પિરિટ ઓફ ગોડ. એના પર જો કોઈ હુમલો કરે એટલે કે ઈશ્વરના અસ્તિત્વ પરનો હુમલો છે એકચ્યુઅલી, અને એ કોઈ રીતે ચલાવી લેવામાં આવશે નહીં. તમે જાણો છો કે આ પૃથ્વી પર જ્યારે કોઈ માણસ બીજા માણસનું ખૂન કરે તો આપણી કોર્ટો ચલાવી નથી લેતી, રાઈટ? ઇવન એક્સિડન્ટની અંદર પાછા મેન સ્લોટર લગાડે છે, ભૂલથી કે એક્સિડન્ટ થયો કોઈ મરી ગયો તો પહેલાં તો મેન સ્લોટરનો ક્લોઝ લગાડીને ગાલી દે ને. તમે જોયું કે પેલો ખૂન કરવા ચાહતોય નહોતો તોય, એટલું બધું કડક છે. તો તમે દેવના આત્મા પર જો તમે હુમલો કરો એના એક્ઝિસ્ટન્સ પર તો પછી એ માફ કરવામાં ના આવે એમ બાઇબલ કહે છે. એટલા માટે જ કે એ માફ કરવામાં નહીં આવે. અને માથીની સુવાર્તા તેનો 16 અને તેની 18:19 માથીની લખેલી સુવાર્તા 16 અને તેની 18 અને હું પણ તને કહું છું કે તું પિત્તર છે, આ પથ્થર પર હું મારી મંડળી બાંધીશ ને તેની વિરુદ્ધ હાડેસની સત્તાનું જોર નહીં ચાલે, કે છે હાડેસની સત્તાનું જોર, શેતાનનું જોર અને શેતાની પરિબળોનું જોર નહીં ચાલે, કે છે. અને આજ સુધી નથી ચાલ્યું મંડળીની વિરુદ્ધ કોઈ સંજોગોમાં. હું છેલ્લા 22 વર્ષથી પાળકીય સેવા કરતો આવ્યો છું અને મંડળીઓ પર કેટલાય હુમલા થાય છે, પણ આજ સુધી કોઈ મંડળીની સામે ટકી રહી શક્યો નથી. હાડેસની સત્તાનું જોર કહે છે એ મંડળીની વિરુદ્ધ ચાલશે નહીં. આકાશના રાજ્યની કૂંચીઓ હું તને આપીશ ને પૃથ્વી પર તું જે કંઈ બાંધશે તે આકાશમાં બંધાશે અને પૃથ્વી પર તું જે કંઈ છોડશે તે આકાશમાં છોડાશે. તમે જો કે આ બહુ જ સખત ભયંકર મર્મોથી ભરેલી કલમો છે, પણ અત્યારે મારી પાસે ટાઈમ નથી બધું સમજાવવાનો. પણ કે હાડેસની સત્તાનું જોર એ મંડળીની વિરુદ્ધ, હા એ શેતાન અને શેતાનના દુષ્ટ આત્માઓનું જોર, અંધકારની સત્તાનું જોર એ કહે છે કે ચાલશે નહીં. તમે જો કે આ જે દુષ્ટ આત્માઓ છે એ ખરેખર કોણ છે? એકચ્યુઅલી એ ખરેખર કોણ છે? ત્યાં પ્રગટીકરણનું પુસ્તક તેનો 12મો અધ્યાય અને તેની 7-9 કલમો, પ્રગટીકરણનું પુસ્તક તેનો 12મો અધ્યાય અને તેની 7મી કલમથી: પછી આકાશમાં લડાઈ જાગી, મિખાઇલ તથા તેના દૂતો અજગરની સાથે લડ્યા, અને અજગર તથા તેના દૂતો પણ લડ્યા, કે છે, તો પણ તેઓ તેમને જીત્યા નહીં, ને તેઓને આકાશમાં ફરી સ્થાન મળ્યું નહીં. તે મોટા અજગરને બહાર નાખી દેવામાં આવ્યો, એટલે કે તે જૂનો સર્પ જે દુષ્ટ આત્મા તથા શેતાન કહેવાય છે, જે આકાશ જે આખા જગતને ભમાવે છે, તેને પૃથ્વી પર નાખી દેવામાં આવ્યો અને તેની સાથે તેના દૂતોને પણ નાખી દેવામાં આવ્યા. એ જે બધા એની સાથે પતિત થયેલા જે દૂતો છે એ જ બધા દુષ્ટ આત્માઓ છે. કારણ કે સૌથી મોટો દુષ્ટ આત્મા કયો છે? શેતાન. એમ બાઇબલ અહીંયા કહે છે કે જૂનો સર્પ જે દુષ્ટ આત્મા તથા શેતાન કહેવાય છે, અને એની સાથે પતિત થયેલા એ જે પતન પામેલા દૂતો છે એ બી દુષ્ટ આત્માઓ છે. અને એફેસીનો પત્ર તેનો 6ઠો અધ્યાય અને 10-13 કલમ આપણને શું કહે છે? એફેસી 6:10-13, 194મું પાનું નવા કરારમાં: છેવટે હું કહું છું કે પ્રભુમાં તથા તેના સામર્થ્યના બળમાં શક્તિમાન થાઓ. શેતાનની કુયુક્તિઓ સામે દ્રઢ રહી શકો માટે દેવના સર્વ હથિયારો સજો, કેમ કે આપણું આ યુદ્ધ રક્ત તથા માંસની સામે નથી, પણ અધિપતિઓની સામે, અધિકારીઓની સામે, અહંકારરૂપી જગતના સત્તાધારીઓની સામે, આકાશી સ્થાનોમાં દુષ્ટના આત્મિક લશ્કરોની સામે છે. કે જે આપણું યુદ્ધ કહે છે કે રક્ત અને માંસની સામે નથી, એટલે કે આપણે એવાની સામે લડીએ છીએ કે જેને રક્ત નથી ને માંસ નથી. જો એને રક્ત ને માંસ ના હોય તો એને નરી આંખે જોઈ શકાય નહીં. એ નરી આંખે ના જોઈ શકાય એવા અંધકારના પરિબળો, દુષ્ટ આત્માઓ, એમની સાથેનું આપણું યુદ્ધ છે. અને એ યુદ્ધ તો કેવી રીતે જીતી શકાય? કેવળ પવિત્ર આત્માના સામર્થ્યથી જ, બાકી એ તમને પછાડી નાખે. તમે જો કે આપણું આ યુદ્ધ કહે છે કે જે લોકોને રક્ત નથી ને માંસ નથી, જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી, એવા શેતાન ને શેતાની પરિબળોની સામે એવા અધિપતિઓના અધિકારીઓ છે કે જે અંધકારમાં, અંધકારરૂપી જગતના સત્તાધારીઓ અને આકાશી સ્થાનોમાં દુષ્ટના આત્મિક લશ્કરોની સામેનું આપણું આ યુદ્ધ છે. ને વાલા મિત્રો, તમે જો કે બાઇબલની અંદર 3 આર્ચ એન્જલ્સ છે, 3 પ્રમુખ દૂતો છે, 3 આર્ચ એન્જલ્સ. પહેલો જે આર્ચ એન્જલ છે, પ્રમુખ દૂત, એ મિખાઇલ છે, માઇકલ. અને મિખાઇલ એ યહોવા બાપના કામ કરે છે. જૂના કરારની અંદર જ્યારે જ્યારે પણ યહોવા બાપના કામ કરવા દૂત આવતો હતો, એ મિખાઇલ આવતો હતો. અને દાનિયલની પાસે પણ જે દૂત આવતો હતો એ મિખાઇલ આવતો હતો. બીજો જે પ્રમુખ દૂત એ લુસિફર. લુસિફર એ પ્રભુ ઈસુના, દેવપુત્રના કામો કરતો હતો. ત્રીજો પ્રમુખ દૂત એ ગાબ્રિયેલ. ગાબ્રિયેલ પવિત્ર આત્માના કામો કરે છે. અને તમે જો કે જ્યારે જ્યારે પવિત્ર આત્માના કામો હોય ત્યારે કોણ આવીને ઊભું રહે? ગાબ્રિયેલ આવે. મરિયમની પાસે કોણ આવ્યું? કે પવિત્ર આત્માથી તું આચ્છાદિત થશે ને આમને તેમને, પવિત્ર આત્માથી તને દીકરો થશે ને. કોણ આવ્યું? ગાબ્રિયેલ આવ્યો. યુસફની પાસે કોણ આવ્યું? ગાબ્રિયેલ આવ્યો. તમે જો કે ગાબ્રિયેલ આવે. પણ આ જે લુસિફર, એ લુસિફરે શું કર્યું? યશાયાનો પુસ્તક તેનો 14મો અધ્યાય અને તેની 13-15 કલમ. કારણ કે આ હતો ને બહુ જબરજસ્ત વર્શિપ લીડર હતો એકચ્યુઅલી. જો તમે હજેકેલ 28:1-10 કલમ વાંચો તો તમને ખબર પડશે કે એનામાં ખંજરીઓ હતી ને વાસણીઓ હતી ને જબરજસ્ત મ્યુઝિશિયન હતો આ. અને આખા સ્વર્ગને સ્તુતિ આરાધનામાં દોડતો હતો. અને તમે જુઓ કે એને એક દિવસ એવું થઈ ગયું કે લે ભાઈ ઈશ્વરને આ બધો મહિમા મળે છે, એના કદાચ મને મળે તો સારું. કે યશાયાનું પુસ્તક 14મો અધ્યાય ને તેની 13મી કલામ, તે તારા હૃદયમાં કહ્યું હતું કે હું આકાશો પર ચડીશ ને હું દેવના તારાઓ કરતાં મારું રાજ્યસન ઊંચું રાખીશ. દેવના તારાઓ એટલે દેવના દૂતો કરતાં મારું રાજ્યસન ઊંચું કરીશ. કહે છે હું છેક ઉત્તરના છેડામાં સભાના પર્વત પર બેસીશ, હું મેઘો પર આહોરણ કરીશ, હું પોતાને પરાત પર સમાન કરીશ. કહે છે હું પોતાને દેવ સમાન કરીશ. કહે છે દેવને જે મહિમા મળે છે હું બધો લઈ લઈશ. કહે છે અને દેવને ત્યાંથી એમની ગાદી પરથી ઉતારી પાડીશ. એ કેવી રીતે બને? હી વોઝ જસ્ટ એ ક્રિએશન, ઇઝન્ટ ઇટ? હી વોઝ જસ્ટ એ ક્રિએચર એકચ્યુઅલી. એ તો એને એક દિવસ ટાઈમ બાઉન્ડ કોઈક જગ્યાએ ઈશ્વરે એને ઉત્પન્ન કરેલો હતો. એ ઉત્પન્ન કરતાને કેવી રીતે ગાદી પરથી ઉતારી શકે કોઈ સંજોગોમાં? ને અને ત્યાં 15મી કલમ, તે છતાં તું શેઓલ સુધી ઘોરના ઊંડાણમાં નીચો પાડવામાં આવશે. હા, એ શેઓલ સુધી એને ઘોરના ઊંડાણમાં ઉતારવાની પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે. એ પ્રોસેસ ચાલી રહ્યો છે અત્યારે, છે કે ને શેઓલની ખાઈ ભેગો કરવા માટે અને એ બધા બનાવો બની રહ્યા છે. અને તમે જુઓ કે લૂકની લખેલી સુવાર્તા તેનો 4થો અધ્યાય, હું એમાં જોઉં એ પહેલાં એક બીજી વાત કહી દઉં. તમે જુઓ કે આ 3 પ્રમુખ દૂતો હતા, મિખાઇલ, લુસિફર અને ગાબ્રિયેલ. અને તમે જુઓ કે બાઇબલ કહે છે કે 1 કરોડ દૂતો છે. તમે જુઓ કે 100 કરોડ દૂતો આકાશના આ 3 જણાને સરખે ભાગે વહેંચી આપવામાં આવેલા, મિખાઇલ પાસે, પછી લુસિફર પાસે અને ગાબ્રિયેલ પાસે. પણ જ્યારે આ લુસિફરને સાથે યુદ્ધ થયું મિખાઇલ એના દૂતોનું, જેમ આપણે પ્રકટીકરણના 12મા અધ્યાયમાં વાંચ્યું, ત્યારે તે અને તેના દૂતોનું શું થયું? પતન થયું. તમે જો કે આ મિખાઇલ પાસે 37.5 કરોડ, પેલાની પાસે 37.5 કરોડ, પેલાની પાસે 37.5 કરોડ, અને પેલો ઉપરથી પડ્યો અને એના દૂતો પણ એની સાથે પડ્યા. અને એ 37.5 કરોડ આપણી સાથે જ અત્યારે, એ દુષ્ટ આત્માઓ. અને તમે જો કે ભારતની અંદર કેટલા દેવી દેવતાઓ છે? હા છે ને, એ બધાય ભજન લેવા માંગે છે, એટલે એમના મંદિરો છે ને બધું છે. હા, એમની સાથેનું આપણું આ યુદ્ધ છે એકચ્યુઅલી. હવે લૂકની સુવાર્તા 4થો અધ્યાય 18મી કલમ, લૂકની લખેલી સુવાર્તા અને તેનો 4થો અધ્યાય અને તેની 18મી કલમ. ઈસુ પવિત્ર આત્માના પરાક્રમે ત્યાં બાઇબલ કહે છે કે ગાલિલમાં પાછા આવ્યા. અને ત્યાં લૂકની લખેલી સુવાર્તા તેનો 4થો અધ્યાય ને એની 14મી કલમ કહે છે કે ઈસુ આત્માના પરાક્રમે ગાલિલમાં પાછો આવ્યો કહે છે. અને પછી 18મી કલમ, તમે જો કે ઈસુએ જાહેરાત કરી, હવે એ સભાસ્થાનમાં યશાય પ્રબોધકનું પુસ્તક ખોલીને એમણે શેતાન સામેનું જબરજસ્ત યુદ્ધ આ જાહેરાત દ્વારા જાહેર કરી દીધો કે હું તો આટલા માટે આવ્યો છું. કહે છે કે પ્રભુનો આત્મા મારા પર છે, કેમ કે દરિદ્રીઓ આગળ સુવાર્તા પ્રગટ કરવા સારો તેણે મારો અભિષેક કર્યો છે, બંદીવાનોને છૂટકો. કહે છે શેતાને જે બધાને બાંધી રાખ્યા છે, બધા બંદીવાનોને છોડાવવા માટે કહે છે, એમના બંધનો તોડી નાખવા માટે અને શેતાનના બંધનને બીડીઓમાંથી એમને મુક્ત કરવાને માટે કહે છે હું આવ્યો છું. તથા આંધળાઓને, જો આત્મિક રીતે અંધ છે, શારીરિક રીતે અંધ છે, એ બધાને દ્રષ્ટિ પામવાનું જાહેર કરવા અને શેતાનથી જે ઘવાયેલા છે કહે છે એ ઘાયલ થયેલાઓને છોડાવવા કહે છે, શેતાનના જુલમથી દબાયેલા અને કચડાયેલા એ સર્વને છોડાવવા માટે હું આવ્યો છું. તમે જો કે આ જાહેરાત કરી એમણે, તથા પ્રભુનું માન્ય વરસ પ્રગટ કરવા સારું તેણે મને મોકલ્યો છે. અને આ રીતે તમે જો કે શેતાનની સામેનું યુદ્ધ એમણે જાહેર કર્યું. અને પછી 33મી કલમ, ધડાધડે કામ શરૂ બી કરી દીધું સભાસ્થાનમાં. હજુ એ જ સભાસ્થાનમાં અશુદ્ધ ભૂત વળગેલો એક માણસ હતો, તેણે મોટે ઘાટે બૂમ પાડીને કહ્યું કે અરે ઈસુ નાઝારી, તારે ને અમારે શું છે? કહે છે શું તું અમારો નાશ કરવા આવ્યો છે? તું કોણ છે તે હું જાણું છું, એટલે દેવનો પવિત્ર છે. તમે જોયું કે દુષ્ટ આત્માઓ ગભરાઈ ગયા જાહેર હતી અને ચીસા ચીસને ઘાંટા ઘાટને ધમાલ થવા માંડી. હવે સમજો કે યુદ્ધ થાય ત્યારે ચીસા ચીસને ગાંડા ગાંઠને ધમાલ થાય છે, અને આણે બૂમા બૂમ કરી મૂકી અને ઈસુએ તેને ધમકાવીને કે છાનો રે તેનામાંથી નીકળ, અને ભૂત તેને લોકોમાં વચમાં પાડી નાખીને તેને કંઈ પણ નુકસાન કર્યા વિના તેમાંથી કહે છે કે નીકળી ગયું એમ બાઇબલ કહે છે. અમે કહે આ લોકો ગભરાઈ ગયા હતા. હવે અને 41મી કલમ, ઘણામાંથી ભૂતો પણ નીકળ્યા કહે છે એ સાંજે. તેઓ ઘાંટો પાડીને, બાઇબલ એમ કહે છે ઘાંટો પાડીને કહેતા હતા કે તું દેવનો દીકરો છે. તેણે તેઓને ધમકાવ્યા ને બોલવા દીધા ને, કેમ કે તેઓ જાણતા હતા તે તો ખ્રિસ્ત છે. હવે ચીસા ચીસ ને ઘાંટા ઘાંટ શેતાનના રાજ્યમાં મચી ગયેલી. કારણ કે આ ઈસુ શા માટે આવેલો? કે શેતાનના કામનો નાશ કરવા, અને શેતાનનો નાશ કરવા આવ્યો, કરવા દેવનો પુત્ર આવ્યો છે. પહેલો યોહાન 3:8, અને ત્યાં આપણે વાંચીએ છીએ કે લુકની લખેલી સુવાર્તા તેનો 10મો અધ્યાય અને 17-19 કલમ, કે જ્યારે ઈસુ શેતાનને તમારા જીવનમાં હરાવે છે ત્યારે એ વીજળીની જેમ પડે છે. તમે જો કે વીજળીની જેમ પડે છે, જ્યારે એને ફેંકવામાં આવ્યો ત્યારે અત્યારે એ આ બીજા અવકાશની અંદર છે. હી ઇઝ ઇન ધ સેકન્ડ સ્કાય, એકચ્યુઅલી બીજા અવકાશમાં એનું સામર્થ્ય ચલાવી રહ્યો છે. એકચ્યુઅલી જ્યાં આપણા પ્લેનો ઉડે છે ને જ્યાં આકાશના પક્ષીઓ ઉડે છે, એ અવકાશની અંદર એના દુષ્ટ આત્માઓને લશ્કરો બધા પડેલા છે એકચ્યુઅલી, અને ત્યાંથી એ માણસો પર હુમલો કરતો હોય છે. અને લુકની સુવાર્તા 10મો અધ્યાય અને 17મી કલમ, તે 70 હરખાતા હરખાતા પાછા આવ્યા અને તેઓએ કહ્યું કે પ્રભુ તારા નામથી ભૂતો પણ અમારે તાબે થયા છે. ઈસુએ પોતાનું 70નું લશ્કર મોકલી આલેલું, અને તેણે તેઓને કહ્યું કે મેં શેતાનને વીજળીની પેઠે આકાશથી પડેલો જોયો છે. તમે જો કે ઈસુ જ્યારે શેતાનને તમારા જીવનમાંથી હરાવે ત્યારે વીજળીની જેમ એ પાછળ અટકાય એકચ્યુઅલી, અને એ હારી જાય. જુઓ મેં તમને સર્પો તથા વિચ્છુઓ પર પગ મૂકવાનો તથા શત્રુના બધા પરાક્રમ પર અધિકાર આપ્યો છે. તમે જો કે સર્પો અને વિચ્છુઓ એ બધું શું છે? એ બધા દુષ્ટ આત્માઓની કેટેગરીઝના નામ છે એકચ્યુઅલી, કે જેના પર મેં તમને પગ મૂકવાનો અધિકાર આપ્યો છે. અને શત્રુના બધા જ પરાક્રમ પર, શેતાનના બધા જ પરાક્રમ પર અધિકાર આપ્યો છે, અને તમને કસાથી ઈજા થશે નહીં, પરંતુ આત્માઓ તમારે તાબે થયા તેને લીધે હરખાઓમાં પણ તમારા નામ આકાશમાં લખેલા છે તેને લીધે હરખાઓ. ઈસુ એમને શું કહેવા માગે છે કે દુષ્ટ આત્માઓને તમે કેમ કાઢી શક્યા અને કેમ એ હારી ગયા? કે કારણ કે એ બધું જ તમારો હિસ્ટ્રી જાણે છે. એ લોકો એ પણ જાણે છે કે આ વ્યક્તિનું નામ આકાશમાં લખેલું છે કે નહીં. જો એ લખેલું ના હોય એ તમને કંઈ ગાંઠવાનું નહીં, પણ એ જાણે કે આ વ્યક્તિનું નામ દેવના પુસ્તકમાં લખેલું છે અને પવિત્ર આત્માના બળમાં અને સામર્થ્યથી એ ચાલે છે, તો પછી એને ગાંઠવું પડે, એને આધીન થવું પડે. અને તમે જો કે પ્રભુ ઈસુ આ રીતે શેતાનને એ બધી જગ્યાએ જ્યાં જ્યાં ગયા હતા એને તોડી પાડવા લાગ્યા ને શેતાનને હરાવવા લાગ્યા, અને આખરે વધસ્તંભ ઉપર તમે જો કે ઈસુએ મારા ને તમારા પાપનું બલિદાન બન્યા, એ જે દુઃખો સહન કર્યા એ પણ પવિત્ર આત્માના સામર્થ્યથી કર્યા. હિબ્રુઓનું પુસ્તક તેનો 9મો અધ્યાય અને તેની 14મી કલમ, હિબ્રુઓનું પુસ્તક તેનો 220મું પાનું નવા કરારમાં તેનો 9મો અધ્યાય અને 14મી કલમ, તો ખ્રિસ્ત જેણે સનાતન આત્માથી પોતાના પંડનું દોષ વગરનું બલિદાન દેવને આપ્યું, તેનું રક્ત તમારા હૃદયને જીવતા દેવને ભજવા સારું નિર્જીવ કામોથી કેટલું બધું વિશેષ શુદ્ધ કરી શકે છે. કહે છે કે ખ્રિસ્તે સનાતન આત્માથી, એટલે કે પવિત્ર આત્માથી એ વધેસ્તંભ ઉપર બલિદાન આપ્યું. મેડિકલ સાયન્સ એવું કહે છે કે ઈસુએ જે દુઃખો સહન કર્યા અને વધસ્તંભના જે દુઃખોને ભયંકર કોડાનો માર ને ખિલ્લા ને વગેરે એક કે કોઈ મનુષ્યથી સહન થઈ શકે એમ જ નથી. માનવી શરીરની તાકાત નથી એ દુઃખો સહન કરવાની. એ દુઃખો મારા ને તમારા પાપની શિક્ષા, આપણા રોગ અને મંદવાળ, આપણા સર્વ દોષ અને સર્વ ઈસુએ સનાતન આત્માથી, પવિત્ર આત્માથી કહે છે કે એ દુઃખો સહન કર્યા અને દેવને બલિદાન આપ્યું અને પોતાનું રક્ત આપણને શુદ્ધ કરવાને માટે વેવડાવ્યું. અને એટલે પ્રભુ ઈસુ પવિત્ર આત્માથી એ વધસ્તંભ ઉપર એ કાર્ય કરી શક્યા. અને છેલ્લી બાબત, પ્રભુ ઈસુનો એ વધસ્તંભ પરનું બલિદાન એ તો શેતાનની સાથેનું સતત ચાલતું આવતું યુદ્ધ હતું, સતત ચાલતું આવતું યુદ્ધ હતું. હવે એ ક્લાઇમેક્સ હતી. એકચ્યુઅલી શેતાન, જેમ આપણે હિબ્રુઓનો પત્ર તેનો બીજો અધ્યાય અને તેની 14મી કલમમાં વાંચ્યું કે છોકરા તો માંસ તથા લોહીના બનેલા હોય છે, માટે તે પણ તે જ રીતે તેઓનો ભાગીદાર થયો કે જેથી તે પોતે મરણ પામીને મરણની પર સત્તા ધરાવનારનો એટલે શેતાનનો નાશ કરે. તમે જો કે શેતાન માણસોને છેતરીને પાપમાં પાડે છે, એટલું જ નહીં પણ પાપના બંધનથી એ માણસોને મૃત્યુની સત્તા નીચે બાંધી રાખે છે. કારણ કે બાઇબલ કહે છે રૂમી 6:23, પાપનો મુસારો એનું વેતન પગાર શું છે? મરણ છે. પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે દેવનું કૃપાદાન અનંત જીવન છે. તમે જુઓ, હા, એ પાપ ને મરણના સત્તા નીચે લોકોને બાંધી રાખે છે. એ શેતાનનો ટોટલી નાશ કરી નાખવા માટે ઈસુને પાપનો ઈલાજ કરવો એ જરૂરી હતો. અને એટલા માટે એમનું અમૂલ્ય લોહી એ વધસ્તંભ પર પવિત્ર આત્માના સામર્થ્યથી વહેવડાવવામાં આવ્યું. અને ઈસુના લોહીમાં શું આવ્યું? પાપોની માફી આવી. પાપોની માફી આવી, પાપની તાકાત તૂટી જાય ત્યાં શું થાય? શેતાનની તાકાત તૂટી જાય, મરણની તાકાત તૂટી જાય. તમે જો કે ઈસુએ પાપની તાકાત તોડી નાખી. હા, એ ભયંકર કોડાનો માર ખાઈને એણે આપણા સર્વ રોગ ને મંદવાળ પોતાને માથે લીધા એમ બાઇબલ કહે છે. એ રોગ ને મંદવાળની તાકાત તોડી નાખી. હા, એ પાપના કારણે આવતા શ્રાપ, એ શ્રાપ પોતાને માથે લીધા. એ કાંટાનો મુગટ શું છે? એ શ્રાપ દર્શાવે છે. એણે આપણા શ્રાપ પોતાને માથે લીધા કહે છે. હા, એ શ્રાપની તાકાત તોડી નાખી, એ દોષની તાકાત તોડી નાખી. મરણ અને કબર અને શેતાનની તાકાત વાલાઓ ઈસુએ તોડી નાખી. અને એટલા માટે જ્યારે આજે આપણે આ મેજની સંગતના ભાગીદાર બનીએ ત્યારે આપણે એ પ્રભુના બલિદાનને યાદ કરીએ. કારણ કે બાઇબલ સ્પષ્ટ કહે છે કે શેતાનના કામનો નાશ કરવાને માટે દેવનો પુત્ર પ્રગટ થયો. એ સંપૂર્ણ ખાલી થયો, પણ એ પવિત્ર આત્માના સામર્થ્ય ઉપર આધાર રાખતો હતો. આપણે સંપૂર્ણ મનુષ્યો છીએ, પણ આપણે વિજયવંત ખ્રિસ્તી જીવન જીવવું હોય તો પોતાની તાકાતમાં જીવાય નહીં. કોની શક્તિથી જીવાય? પવિત્ર આત્માના સામર્થ્યથી જ આપણે વિજયવંત જીવન જીવી શકીએ. અને આપણું યુદ્ધ, બાઇબલ કહે છે Ephesians 6:12 કે આપણું આ યુદ્ધ રક્ત અને માંસની સામેનું નથી, જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી. એવા શેતાની પરિબળોને આપણે કેવી રીતે હરાવી શકીએ? કેવળ પવિત્ર આત્માના સામર્થ્યથી. ઈસુએ કહ્યું કે જુઓ, હું દેવના આત્માથી ભૂતોને કાઢું છું. કે છે દેવના આત્માથી આપણે વિજયવંત ખ્રિસ્તી જીવન જીવી શકીએ. પ્રાર્થના કરીએ. થોડો સમય શાંત રહીએ. વલાઓ તમારા હૃદયમાં અત્યારે પ્રાર્થના કરો. ઈસુને એ શેતાન ને શેતાની પરિબળોની તાકાત તમારા જીવનમાંથી તોડી પાડવાને માટેની તક આપો. અને શેતાન વીજળીની માફક તમારા જીવનમાંથી પડી જશે, તમારા કુટુંબોમાંથી શેતાનના બંધનો તૂટી જશે. તમારા મનોને હૃદયો પર જો કોઈ પણ જાતના બંધનો હોય અથવા કોઈ પણ વ્યસનોના બંધનો હોય તો એ પણ દરેક પ્રકારની કુટેવોના બંધનો એ કેવળ ઈસુના લોહીથી તૂટી પડશે. પ્રભુને કહે, પ્રભુ મુજ પાપી પર દયા કરો, તમારા લોહીથી મને ધુઓ, શુદ્ધ કરો પ્રભુ. અને પ્રભુ શેતાનની તાકાત મારા જીવનમાંથી સંપૂર્ણપણે તોડી નાખો અને પ્રભુ મને કૃપા આપો કે હું પવિત્ર આત્મામાં ગરકાવ થતો જાઉં, ડૂબતો જાઉં, કે એનાથી હું ભરપૂર થાઉં અને એના સામર્થ્યમાં અને પરાક્રમમાં ચાલો. અમારા સર્વશક્તિમાન, અમારા જીવતા પ્રભુ, તમારો આભાર માનીએ છીએ પિતાજી, આ તમારા અદ્ભુત વચનોને માટે. પ્રભુ તમે તમારા પવિત્ર વચનો દ્વારા આજે કેટલા બધા મર્મોને રહસ્યો ખોલી નાખ્યા છે, એ કેવળ તમારો આત્મા જ કરી શકે, મનુષ્ય બુદ્ધિ ત્યાં પહોંચી શકે નહીં. એના માટે પ્રભુ અમે અમારી મનુષ્ય બુદ્ધિ પર આધાર નથી રાખતા, કેમ મનુષ્ય જ્ઞાન કે ચતુરાઈ પર નહીં, પણ દેવના આત્મા ઉપર. અને પ્રભુ અત્યારે જે વાલાઓએ પોતાના હૃદયોમાંથી તમને પોકાર કર્યો છે, પ્રભુ તમે એ પ્રાર્થનાઓને સાંભળો, શેતાનને વીજળીની માફક એમના જીવનોને પરથી તમે એને તોડી પાડો અને એને ખંખેરી નાખો, એમના બંધનોમાંથી તમે એમને સંપૂર્ણ મુક્ત કરો અને પવિત્ર આત્માના સામર્થ્યમાં આવવાને માટે તમે કૃપા આપો. ફરીને એક વખત પ્રભુ અત્યારે આ પ્રભુ મેં ભોજનની મેજની સંગતના અમે ભાગીદાર બનીએ એને માટે અમને યોગ્ય કરો. પ્રભુ અમે તમારા એ લોહી અને શરીરના ભાગો લેવાને માટે અમે અયોગ્ય છે, કેવળ ઈસુનું લોહી અમને યોગ્ય કરી શકે છે. પ્રભુ તમારા લોહીથી અમને ધુઓ અને શુદ્ધ કરો અને પ્રભુ તમે અમને યોગ્ય કરો. અને પ્રભુ પૂરી ગંભીરતાથી તમારો આભાર માનતા એમાં ભાગીદાર થવાને અમને કૃપા આપો. ઈસુને નામે માગીએ છીએ. આમેન.